ಬಿಂದುಸಂಯುಕ್ತಂ ನಿತ್ಯಂ ಧ್ಯಾಯಂತಿ ಯೋಗಿನಃ ಕಾಮದಂ ಮೋಕ್ಷದಂ ಚೈವ ಓಂಕಾರಾಯ ನಮೋ ನಮಃ. ಅರ್ಹಂತೋ ಮಂಗಲಂ ನಿತ್ಯಂ ಸಿದ್ಧಾ ಜಗತಿ ಮಂಗಲಂ ಮಂಗಲಂ ಸಾಧವ ಸರ್ವೇ ಜೈನ ಧರ್ಮೋಸ್ತು ಮಂಗಲಂ. ಮಂಗಲಂ ದೇವ ಸರ್ವಜ್ಞಂ ನಿರಗ್ರಂಥೋ ಗುರುಮಂಗಲಂ ಮಂಗಲಂ ವೀತರಾಗಶ್ರೂತ ಜೈನ ಧರ್ಮೋಸ್ತು ಮಂಗಲಂ. ಮಂಗಲಂ ಭಗವಾನ್ ವೀರೋ ಮಂಗಲಂ ಗೌತಮ ಪ್ರಭು ಮಂಗಲಂ ಸ್ಥೂಲಿಭದ್ರಾದ್ಯಾ ಜೈನ ಧರ್ಮೋಸ್ತು ಮಂಗಲಂ. ಮಹಾದೇವ್ಯಾ ಕುಕ್ಷಿರತ್ನಂ ಶಬ್ದಜೈತರವಾತ್ಮಜಂ ರಾಜಚಂದ್ರಮಹಂ ವಂದೇ ತತ್ವಲೋಚನದಾಯಕಂ ಪ್ರಭುತತ್ವಲೋಚನದಾಯಕಂ. ಶ್ರೀಮದ್ ರಾಜಚಂದ್ರ ಜ್ಞಾನ ಮಂದಿರ ರಾಜಕೋಟ್, ರವಿವಾರ ತಾರೀಖ 22 ಮೇ 2016. ಶ್ರೀಮದ್ ರಾಜಚಂದ್ರ ವಚನಾಮೃತಜಿ ಕ್ರಂಬಾರ್ ಪತ್ರ ಸ್ವಾಧ್ಯಾಯ ಪತ್ರಾಂಕ 755 ಆಪನ ಸ್ವಾಧ್ಯಾಯ ಚಾಲು ಛ. ધર્મથી દુઃખ મટે એમ ઘણા ખરા વિચારવાનોની માન્યતા થઈ, પણ ધર્મનું સ્વરૂપ સમજવામાં એકબીજામાં ઘણો તફાવત પડ્યો. ઘણા તો પોતાનો મૂળ વિષય ચૂકી ગયા અને ઘણા તો તે વિષયમાં મતિ થાકવાથી અનેક પ્રકારે નાસ્તિકાદિ પરિણામોને પામ્યા. દુઃખના મૂળ કારણ અને તેની શી રીતે પ્રવૃત્તિ થઈ તેના સંબંધમાં થોડાક મુખ્ય અભિપ્રાયો અત્રે સંક્ષેપમાં જણાવવામાં આવે છે. દુઃખ શું છે, તેના મૂળ કારણો શું છે અને તે સાથી મટી શકે તે સંબંધી જીનો એટલે વિતરાગોએ પોતાનો જે મત દર્શાવ્યો છે તે અહીં સંક્ષેપમાં કહીએ છીએ. વાત ચાલે છે સંસારના અનંત પરિભ્રમણમાં જગતના જીવોને કેવળ અને કેવળ દુઃખની જ પ્રાપ્તિ હોય છે. કોઈને શરીરનું દુઃખ, કોઈને ધનનું દુઃખ, કોઈને મનનું દુઃખ, દુઃખના અનેક પ્રકારો છે. સંસારી જીવોમાં દુઃખ રહિત જીવ એવો હોઈ જ ન શકે, કારણ કે સંસાર એ સ્વયં દુઃખનું સ્વરૂપ છે. સુખનું સ્વરૂપ તો મોક્ષ છે. પરિભ્રમણથી દુઃખ છે અને પોતાના સ્થિર સ્વભાવથી સુખ છે. અનેક લોકોએ આ દુઃખને માટે વિચારણા કરી કે સંસારમાં રહીને શું આ દુઃખ મટી નહીં શકતું હોય, શું આ દુઃખને મટવાના કોઈ ઉપાયો નહીં હોય. અનેક વિચારવાનો આ સંસારમાંથી ઉઠ્યા અને સૌએ પોતપોતાની રીતે આ પ્રશ્નની વિચારણા કરી સંશોધન કર્યું, તપ કર્યું અને એમાં ઘણા ખરા લોકોની, મેજોરિટી લોકોની એવી માન્યતા થઈ, ધર્મથી દુઃખ મટે. શરીરનું દુઃખ, ધનનું દુઃખ, મનનું દુઃખ અથવા કોઈ પણ પ્રકારનું દુઃખ, એનો એક ઉપાય વિચારવાનોએ શોધ્યો કે ધર્મથી દુઃખ મટે એમ ઘણા ખરા વિચારવાનોની માન્યતા થઈ. પણ ફરી પાછો પ્રશ્ન ઉપસ્થિત થયો કે ધર્મનું સ્વરૂપ શું, કયા ધર્મથી દુઃખ મટે, કેવી પ્રકારના ધર્મથી દુઃખ મટે, ઘણો તફાવત પડ્યો. મતભેદ ખૂબ ઊભા થયા. પ્રખર આચાર્યો વચ્ચે મતભેદ ઊભા થયા, ઋષિ મુનિઓ એવા દાર્શનિકો વચ્ચે મતભેદો ઊભા થયા, અને કોઈ એક બાબતમાં આવી શક્યા નહીં, કોઈ એક મત ઉપર સર્વસંમત થઈ શક્યા નહીં. કેટલાક તો પોતાનો મૂળ વિષય ચૂકી ગયા. જ્યારે વાદ વિવાદ શરૂ થાય છે ત્યારે એની મોટી મુશ્કેલી આવ હોય છે કે વિવાદ એટલો બધો આગળ વધે છે, પછી શેને માટે વિવાદ હતો એ મૂળ વાત જ ચૂકાઈ જાય છે. કેટલાક તો પોતાનો મૂળ વિષય ચૂકી ગયા અને ઘણા તો એ વિષયમાં મતિ થાકી જવાથી નાસ્તિક પરિણામને પામ્યા. કેટલાએ તો ખૂબ પ્રયત્ન કર્યો કે સંસારમાં રહી અને આ દુઃખ મટે, પણ કંઈ ઉપાય મળ્યો નહીં અને પોતાના પ્રયાસો પણ ટૂંકા પડ્યા અને એને કારણે થાકી ગયા. સમસ્યાના નિવારણ માટે ધૈર્ય જોઈએ, લક્ષ્યની પ્રાપ્તિ માટે ધૈર્ય જોઈએ, સ્થિરતા જોઈએ, એકાગ્રતા જોઈએ. કોઈ પણ બાબતની સિદ્ધિ કરવી હશે તો આ ત્રણ સ્થિતિ આવશ્યક છે. સંસારમાં પણ કોઈ પણ સમસ્યાનું નિવારણ કરવું હોય તો એકાગ્રતા, સ્થિરતા અને ધૈર્યની આવશ્યકતા છે. મોક્ષ પુરુષાર્થની અંદર તો ધૈર્ય એ અનિવાર્ય છે. પરમ કૃપાળુ દેવે પૂજ્ય ગાંધીજીના પત્રમાં જણાવ્યું કે અધૈર્યથી કામ પાર પડશે નહીં, ઠેકાણું નહીં પડે. અધીરજ નહીં, ધીરજ જોઈએ, પૂરેપૂરી ધીરજ જોઈએ. તો કેટલાક થાકી ગયા પછી, ઘણાનું હોય છે ને કે શરૂઆત કરે ધર્મની, કરે ત્યારે એટલા બધા ઉત્સાહથી કરે, બમણા વેગથી કરે અને પછી વર્ષ બે વર્ષમાં થાકી જાય, બેસી જાય, પછી આ આપણું કામ નહીં, અને કાં તો કે એ બધામાંથી કંઈ થાય એમ નથી, જજમેન્ટ આપી દે પોતાનું. પોતાની ધીરજ ખોટી છે. પુરુષાર્થ ટૂંકો પડે છે એ વાત નહીં, પરંતુ આનું સમાધાન જ નથી અને હોઈ જ ન શકે એમ માનીને નાસ્તિકપણાને ધર્મથી કોઈ દિવસ દુઃખ મટે નહીં, અને ધર્મવાળા લોકો તો દુઃખી જ થાય. જબરજસ્ત જ્યારે વિકાર આવે છે ત્યારે કેવી પ્રકારનો આવે છે, વિચારોમાં વિકૃતિ નિર્માણ થાય છે, માણસ પોતે એનો ભોગ બની જાય છે, નિર્બળ બની જાય છે, આત્મવિશ્વાસ શૂન્ય બની જાય છે. પછી તો એને કોઈ બચાવી ન શકે. જે પોતાના મનથી હારી ગયો, જે પોતાના મનથી થાકી ગયો, એને જગતમાં કોણ બચાવે, કોણ એનો હાથ ઝાલે? એક ઇંગ્લિશ કહેવત છે કે ગોડ હેલ્પ ધોઝ હુ હેલ્પ ધેમસેલ્સ. ઈશ્વર તો એને જ મદદ કરે છે કે જે પોતાની જાતને મદદ કરે છે. હવે જે પોતાને મદદ કરી શકતા નથી, એવા થાકી ગયા છે, એને અન્ય બહારનો શું મદદ કરે? તો કે છે, નાસ્તિક પરિણામોને પામ્યા. દુઃખના મૂળ કારણ અને તેની શી રીતે પ્રવૃત્તિ થઈ, દુઃખના કારણ શું છે અને આ કારણોની પ્રવૃત્તિ જીવે કેવી રીતે કરી, એના થોડાક મુખ્ય અભિપ્રાયો અત્યારે બતાવવામાં આવે છે. પત્ર આપણને ફાટેલો મળ્યો છે, એટલે આ અભિપ્રાયનો જે ભાગ પરમ કૃપાળુ દેવે લખ્યો હશે એ અત્યારે અહીંયા ડિલીટ થઈ ગયો છે, નીકળી ગયો છે, આપણા હાથમાં કંઈ નથી. પ્રભુએ શું કહ્યું હતું એ જાણવું જોઈએ. આપણો અભિપ્રાય, આપણો મત, આપણી માન્યતા ન ચાલે. દુઃખના મૂળ કારણ અને તેની શી રીતે પ્રવૃત્તિ થઈ, લોકોએ શોધી કાઢ્યું કે દુઃખનું મૂળ કારણ શું અને એ કારણ કેવી રીતે જીવે પોતાના જીવનની અંદર લગાવી દીધું કે જેથી કાર્ય તરીકે દુઃખ જ પ્રાપ્ત થયું. એના અભિપ્રાય એ સંબંધમાં જો એ અભિપ્રાય હોત તો આપણને ખ્યાલ આવત કે આપણી ક્યાં ભૂલ થાય છે, પણ એ અત્યારે નથી. પછી કહે છે દુઃખ શું છે અને તેના મૂળ કારણો શું છે અને તે સાથી મટી શકે તે સંબંધી જીનો એટલે વિતરાગોએ પોતાનો જે મત દર્શાવ્યો છે તે અહીં સંક્ષેપમાં કહીએ છીએ. પરમ કૃપાળુ દેવે પછી બીજો વિચાર મૂક્યો કે દુઃખ શું છે અને તેના મૂળ કારણો શું છે અને તે સાથી મટી શકે છે. દુઃખ કેમ મટે એ સંબંધમાં પેલા થોડાક મુખ્ય અભિપ્રાયો હતા અન્ય દર્શનોના, દાર્શનિકોના, ઋષિઓના, મુનિઓના અને જે હશે તે. હવે વિતરાગ પરમાત્માએ, જીને એટલે વિતરાગ ભગવંતોએ, વિતરાગોએ પોતાનો મત શું દર્શાવ્યો છે તે અહીં સંક્ષેપમાં કહીએ છીએ કે ભાઈ દુઃખ શું છે, તેના મૂળ કારણો શું છે અને તે સાથી મટી શકે છે એ અહીં સંક્ષેપમાં કહીએ છીએ. ફરી પાછી એ જ સ્થિતિ બની, એ પેરેગ્રાફ અવેલેબલ નથી, પાના ફાટી ગયા હોવાને કારણે એ વસ્તુ અહીંયા પૂરેપૂરી કહી શકાય એવી અહીંયા લેખબદ્ધ થઈ નથી. હવે તે યથાર્થ છે કે કેમ તેનું અવલોકન કરીએ. એટલે જે વિતરાગોએ પોતાનો અભિપ્રાય બતાવ્યો છે, મત દર્શાવ્યો છે, તે મત યથાર્થ છે કે કેમ એનું અવલોકન કરીએ. પણ હવે મૂળ કારણ તો છે ને, અને તે સાથી મટી શકે એની વાત પણ નથી. હવે કૃપાળુ દેવે એ જે લખ્યું હશે તે પેરેગ્રાફ ફાટેલા અક્ષરો હોવાથી એ પેરેગ્રાફ ડિલીટ થઈ ગયો છે. તો હવે પરે પછી શરૂ થાય છે પાછો પત્ર. પત્ર બહુ મોટો છે, 4-5 પાનાનો છે, જર્જરિત થયો હોય એટલે એનો કેટલોક ભાગ નાશ પામ્યો હોય. હવે કૃપાળુ દેવ કહે છે કે તે યથાર્થ છે કે કેમ, એટલે વિતરાગનો મત સેના માટેનો, દુઃખ શું છે, તેના મૂળ કારણો શું છે અને તે સાથી મટી શકે છે. આ ત્રણ પ્રશ્ન, એનો જે વિતરાગનો મત છે તે યથાર્થ છે કે કેમ તેનું અવલોકન કરીએ છીએ. પરમ કૃપાળુ દેવ કહે છે અમારી પાસે થોડાક બીજા અભિપ્રાય પણ છે અને વિતરાગોએ શું કહ્યું છે એ પણ છે. હવે અમે વિતરાગોએ શું કહ્યું છે એનું અવલોકન કરીએ છીએ. એ વિતરાગ પરમાત્માએ દુઃખ શું છે, તેના મૂળ કારણો શું છે અને તે સાથી મટી શકે છે આ અંગે શ્રી જીન વિતરાગ પરમાત્માએ જે પોતાનો મત બતાવ્યો છે તેનું અવલોકન કરીએ છીએ. તેના ઉપર થોડી વિષય વિશેષ વિચારણા આપણે કરીએ. અહીંયા એક કૃપાળુ દેવ હવે પત્ર આગળ વધે છે. આગળ સેના ઉપર વધે છે, આગળ દુઃખ ઉપર આવી ગયું. દુઃખને માટે સંશોધન ઘણા લોકોએ કર્યું, એ લોકોના થોડા અભિપ્રાય હતા પણ એ નષ્ટ થયા. એ પછી વિતરાગોએ જે અભિપ્રાય આપ્યો છે એ મત પણ અહીંયા વ્યવસ્થિત આપ્યો નથી, પણ એનું અવલોકન કૃપાળુ દેવ કરે છે. ભાઈ એના ઉપર પોતે કે આ વિતરાગોએ કહ્યું છે એ સત્ય છે, કારણ કે એ વિતરાગના ઉપાસક છે. અન્ય લોકો ગમે તે કહે, વસ્તુનું સાચું સ્વરૂપ જગતમાં કહેનાર જો કોઈ હોય તો એક જ પદ છે, એક જ વ્યક્તિત્વ છે, જીવની એક જ અવસ્થા છે અને છે વિતરાગ. જે પૂર્ણ વિતરાગ થયા છે તે જ સર્વજ્ઞ છે. એ સર્વજ્ઞ છે, એનાથી જગતના એક પણ પદાર્થની એક પણ સ્થિતિ અજ્ઞાત નથી, એનાથી કંઈ છૂપું નથી. અને બીજું, વિતરાગની એક બીજી વિશેષતા છે કે એનાથી કંઈ અજ્ઞાત નથી અને એ પદાર્થનું જેવું સ્વરૂપ જેમ છે તેમ યથાસ્થિત કહે છે. કોઈ પણ જાતના ફેરફાર એ કરતા નથી, વિતરાગ છે. આ બે જો વિતરાગના ગુણ અથવા વિશેષતા ઓળખાય તો માર્ગ ઘણો સરળ બની જાય. એક તો વિતરાગ હોવાને કારણે સર્વજ્ઞ છે, અને વિતરાગ હોવાને કારણે વસ્તુનું સ્વરૂપ જેમ છે તેમ યથાસ્થિત કહે છે. એને ક્યારેય કદી કંઈ છુપાવવાનું નથી, કંઈ આઘું પાછું કરવાનું નથી, કોઈ મારા તારા કરવાના નથી, કોઈને ઝાઝું કહેવું, કોઈને ઓછું કહેવું, આવો કોઈ પક્ષપાત નથી, કોઈ ભેદ નથી. લહે શુદ્ધ સમકીત તે જેમાં ભેદ ન પક્ષ, કોઈ ભેદ નથી. સર્વજ્ઞને પોતાના બોધમાં કોઈ ભેદ નથી અને કોઈ પક્ષ નથી. અમે માનીએ છીએ માટે આમ છે અને અન્ય માને છે માટે ખોટું છે, આ પક્ષ પણ એમને નથી. અને આને આટલું કહ્યું ને આટલે આને આને આટલું કહ્યું એવો ભેદ નથી. પંચસૂત્રની અંદર એક અજ્ઞાત આચાર્ય જેની પાસેથી આ પંચસૂત્રનો પાઠ પ્રાપ્ત થયો છે એ હરિભદ્ર આચાર્યને મળ્યું. જ્ઞાન ભંડારોનું સંશોધન કરતા કરતા એક પંચસૂત્રનો પાઠ મળ્યો. એ પાઠ કોનો છે એ તો ખબર નથી, પણ હરિભદ્રાચાર્ય એના ઉપર વિવેચન લખ્યું. અને લખવાની અંદર કહે છે કે વિતરાગ પરમાત્માએ જે કીધું છે, આચાર્ય કહે છે, અહો ભવ્ય જીવો તમે સાંભળો, કારણ વિતરાગની ઓળખાણ આપી છે સવનુણમ, એ સર્વજ્ઞ છે અને વસ્તુનું સ્વરૂપ જેમ છે તેમ કહે છે. કશું છુપાવ્યા વિના, કશું આઘું પાછું કર્યા વિના, કશું ફારફેર કર્યા વિના, આ એની વિતરાગતા છે. જેમ છે તેમ કહે છે. સત્ય જેને જાણવું છે એને આવા સત્ય કહેનારાને ઓળખવો જોઈએ. સત્ય કહેનારાની ઓળખાણ નહીં થાય તો ગમે તેની વાતમાં આપણે ભરમાઈ જશું. કોઈ જાતની વસ્તુનું છાનબીન કર્યા વિના, તપાસ કર્યા વિના આપણા મનમાં એક અભિપ્રાય બાંધી લેશું કે આમ જ હશે, આમ જ હોય. આ બહુ મોટી તકલીફ છે જગતના જીવોની. એને સત્ય કદી પ્રાપ્ત થતું નથી, એનું કારણ એની ભૂમિકા સત્યને મેળવવાની જ નથી. લાગણીના આધાર ઉપર કોઈએ કાંઈ કીધું ને માની લીધું. અરે ચોકસાઈ કરી. કૃપાળુદેવ કહે છે જ્ઞાનીની પણ ચોકસાઈ કરો. જે મોક્ષ માર્ગ બતાવે છે તે પામ્યા છે કે કેમ એની પણ ચોકસાઈ કરો. જે આત્મજ્ઞાની છે એને આત્મજ્ઞાન છે કે નહીં એની પણ ચોકસાઈ કરો. જે સદગુરુ હોવાનો દાવો કરે છે એ સદગુરુના લક્ષણો ધરાવે છે કે નહીં એની પણ ચોકસાઈ કરો. માત્ર લોલે લોલ કોઈ કહે છે એટલે ભાવનામાં આવીને, આવેશમાં આવીને, લાગણીથી તણાઈને, પોતાના વ્યક્તિગત જે કાંઈ પૂર્વગ્રહ હોય એ બધા ભેગા કરીને કોઈ વસ્તુનું સ્વરૂપ માની લેવું, આનાથી જીવનમાં ક્યારેય સત્યની પ્રાપ્તિ થાય નહીં. સત્યનો જે અન્વેષક છે, સત્યનો ખોજી છે, એ સર્વપ્રથમ સત્ય કોણ કહી શકે? સત્ય કહેનાર કોણ હોય એનો નિર્ણય પહેલા વહેલા કરે છે. અને જૈન મતની અંદર જે લોકો આગળ વધ્યા એનું મોટામાં મોટું લક્ષણ, કોઈ પણ પ્રકારનો મતનો આગ્રહ નહીં. આત્મસિદ્ધિમાં સરસ વાત કરી છે, મતનો આગ્રહ નહીં. તમે શું માનો છો એ છોડી દો, તમે જાતે તપાસ કરી, તમે વસ્તુના મૂળ સુધી, હાર્દ સુધી ગયા, ચોકસાઈ કરી કે માત્ર આ કહે છે, કહેતો તો ને કહેતી હતી, સાંભળીને તમે તમારો મત બનાવી લીધો. પહેલા વહેલા જુઓ કે સત્ય કોણ કહી શકે. એટલે હરિભદ્ર સુરીએ લખ્યું, ઓહો, આ જે પંચસૂત્રની અંદર સત્ય કહ્યું છે, જીવ અનાદિ છે, સંસાર અનાદિ છે, અને જીવને સંસારનો સંયોગ અનાદિ છે. કૃપાળુદેવે કહ્યું, જળ ચેતન સંયોગ આ ખાણ અનાદિ અનંત, કોઈ ન કરતા તેહનો ભાખે જીન ભગવંત. કોણે કહ્યું છે? શું કામ માનવું આ જીવને કર્મનો સંયોગ ક્યારથી થયો? જીવ તો શુદ્ધ જ છે, ભરે સુધર્યો, ક્યારેય હતો નહીં. ગમે તેટલી નિશ્ચય નહીંથી જીવની વ્યાખ્યા કરવામાં આવે, જીવ કદી ક્યારેય ભૂતકાળમાં શુદ્ધ હતો નહીં, એને થવાનું છે. અને શુદ્ધતા કોણે બતાવી? જે શુદ્ધ થયા એણે બતાવી, સિદ્ધ થયા એણે બતાવી. એણે કહ્યું કે આવું જીવનું સ્વરૂપ એ શુદ્ધ છે. એક જ્ઞાની કહે છે કે શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ. પણ આ જીવ તો આ સ્વરૂપ તેનું ક્યારેય નહોતું, એ તો કર્મ સહિત જ છે. અનાદિથી સંસારમાં પરિભ્રમણ કરે છે, એ કર્મ સહિત કરે છે. આ કર્મથી જ્યારે રહિત થાય છે ત્યારે જે થયા છે એણે આ જ્ઞાનીનું સ્વરૂપ બતાવ્યું, જ્ઞાનનું સ્વરૂપ બતાવ્યું. છ પદના પત્રમાં કૃપાળુદેવ લખે છે કે શુદ્ધ આત્મ સ્વરૂપને પામ્યા છે એવા પુરુષો, એણે આ સમ્યક દર્શનના નિવાસના છ સ્થાન બતાવ્યા. શું આપણે વાંચીએ છીએ ને શું સમજીએ છીએ અને શું જીવનમાં કરીએ છીએ? નથી પકડાતું હજી. સત્પુરુષનો બોધ મળવો એક વાત છે અને બોધ યથાર્થપણે પ્રાપ્ત થવો એ બીજી વાત છે. કારણ કે સત્ય માટેની દ્રષ્ટિ નથી. મમત્વ એટલું છે, મતનો આગ્રહ એટલો છે, પૂર્વગ્રહ એટલો છે, લાગણીના ખોટા બંધનો એટલા બધા છે. હું ને મારો અને મોહની અંદર જકડાયેલા લોકો સત્યની શોધ શું કરી શકે? પામર જીવો છીએ આપણે તો. સત્ય શોધવા માટે જે ખરેખર જેને જ્ઞાન થયું અને જેને આત્મદર્શન થયું, આવા સંકિત મહાત્માઓએ નક્કી કર્યું કે સત્ય કહેનાર તો સર્વજ્ઞ સિવાય કોઈ ન હોય, કોઈ હોઈ શકે નહીં. અને સત્ય જાણીને સત્યને યથાર્થ કહેનાર એમાં વિતરાગ સિવાય કોઈ ન હોય. શાસ્ત્રમાં વર્ણન આવે છે, અન્ય દેવોની અંદર હજુ કસાયના પરિણામ છે, રાગદ્વેષના પરિણામ છે, મારા તારાના પરિણામ છે. આ ભક્તિનો કરતા છે માટે મારો છે. આ બધે સર્વત્ર જોવા મળે છે, ગુરુઓમાં જોવા મળે અને દેવમાં જોવા મળે. ક્યારે વિચાર કર્યો છે કે વિતરાગ જેવો નિર્દોષ દેવ ક્યાંથી મળશે? કે જે સત્યને જાણે છે અને સત્યને યથાર્થ કહી શકે છે. જેને જેને સત્યની શોધ કરવી છે એણે ભેદ અને પક્ષ વિના વસ્તુનું અવલોકન કરતા શીખવું પડશે. પોતાના માની લીધેલા મતથી આગળ વધવું, અભિપ્રાયો બાંધી લેવા, સાચું ખોટું કાંઈ નહીં બસ, અને પછી બકવાસ જેમ ફાવે તેમ શરૂ કરી દેવો. આ સત્યનો ખોજી નથી, આ મુમુક્ષુ નથી. સત્યનો ખોજી એ શોધે છે પહેલા. કૃપાણુદેવે એટલા માટે અનેક જગ્યાએ વચનામૃતમાં લખ્યું છે કે આ માટે વિતરાગનો મત શું છે એ જાણવાનો છે. શ્રી તીર્થંકરો શું કહે છે? કેમ બીજાની વાત ન કરી? ઘણા જ્ઞાનીઓની તો ઘણી મોટી પરંપરા છે, ઘણા આચાર્યોની પરંપરા છે, અન્ય મતના આચાર્યોની પણ એવા જબરજસ્ત છે, ટક્કર મારે એવા છે બુદ્ધિમાનો. પરંતુ પરમ કૃપાળુદેવે જ્યારે જ્યારે વાત કરી ત્યારે એમ કહ્યું કે તીર્થંકરો શું કહે છે, જિનેશ્વર શું કહે છે, શ્રી જીન શું કહેતા હતા, કઈ વિચાર આવે છે એને? શું પક્ષપાત છે? તો એક જગ્યાએ લખ્યું છે મોક્ષમાળામાં કે અમને કાંઈ જીન પ્રત્યે પક્ષપાત નથી, એને અમને કાંઈ દક્ષિણા નથી આપી કે અમે એના ગુણગાન ગાય. કેટલી સરળતાથી લખે, 16 વર્ષની ઉંમરે અમારે કોઈના ગુણગાન નથી ગાવા મફતમાં. અમારે અમારું વ્યક્તિગત મહત્વ વધારવું નથી, પણ અમે એટલા માટે એની ભજના કરીએ છીએ કે એની વાણી સત્ય છે, હિતકારીણી છે, સર્વનું હિત એમાં સમાયેલું છે અને નિતાંત સત્ય એના વચનોમાંથી નીતરે છે. માટે એમણે કહ્યું કે બોધ વિતરાગનો, સર્વજ્ઞનો. હવે અહીંયા કહે છે કે સર્વજ્ઞનો બોધ જે છે એનું આપણે અવલોકન કરીએ, થોડી વિશેષ વિચારણા કરીએ, થોડું સ્પષ્ટીકરણ કરીએ, મુમુક્ષુઓ સમજી શકે જેથી કે આ દુઃખનું મૂળ શું છે, એના કારણો શું છે અને સાથી મટી શકે છે. આ માટે વિતરાગ પરમાત્માએ શું કહ્યું છે એ બરોબર સમજો, મતી કલ્પનાથી નહીં. વિતરાગ જેમ કહે છે તેમ સાંભળીને વિચાર કરીને જે ઉપાયો દર્શાવ્યા તે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર, અથવા તે ત્રણેયનું એક નામ સમ્યક મોક્ષ. આ કૃપાળુદેવનો શબ્દ સમ્યક મોક્ષ ન હોય. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર, આ વિતરાગોએ બતાવેલા માર્ગનું તત્વજ્ઞાન, તત્વત્રયી. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ ઉમા સ્વાતિજીએ તત્વાર સૂત્રમાં આપેલું સૂત્ર મૂક્યું. તમામ તીર્થંકરોનો અનંતા, તમામ કેવડીઓનો, તમામ જિનેશ્વરોનો આ એક જ મત છે, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રથી જીવનો મોક્ષ થાય. કૃપાળુદેવ કહે છે ત્રણેયને ભેગા કરો એટલે સમ્યક મોક્ષ, જેમાં દુઃખનો અભાવ સર્વથા, કોઈ કાળે દુઃખ સંભવે નહીં. સમ્યક મોક્ષ હોય તો, અસમ્યક હોય તો ગરબડ. તો એની વાત કરે, સમજાવે છે જે ઉપાયો દર્શાવ્યા, ઉપાય આ જ છે. મૂળ માર્ગ સાંભળવામાં કહ્યું સમ્યક દર્શન, જ્ઞાન અને ચારિત્ર, આ મૂળ માર્ગ છે, એ ઉપાય છે. અને એ ત્રણેયનું એકત્રીકરણ, એ ત્રણેય જ્યારે એકરૂપ થાય, આ એક એક બોધિ છે, ત્રણેય ભેગા થાય, એ સંબોધિ છે. સંબોધિ એટલે જીવનો મોક્ષ. તે ત્રણેયનું એક નામ સમ્યક મોક્ષ. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રમાં સમ્યક દર્શનની મુખ્યતા ઘણે સ્થળે તે વિતરાગોએ કહી છે. જોકે સમ્યક જ્ઞાનથી જ સમ્યક દર્શનનું પણ ઓળખાણ થાય છે, તો પણ સમ્યક દર્શનની પ્રાપ્તિ વગરનું જ્ઞાન સંસાર એટલે દુઃખના હેતુ રૂપે હોવાથી સમ્યક દર્શનનું મુખ્યપણું ગ્રહણ કર્યું છે. આપણને લાગે કે અર્થહીન વાક્ય છે, આ કૃપાળુદેવે શું કામ આ ત્રણ લીટી લખી હશે, અને આખા દુનિયાની અંદર બધે જ્યાં જ્યાં જૈન મતને પૂછો તો કે બસ સમ્યક દર્શન છે, બસ સમ્યક દર્શન થાય પછી સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન વિનાનું બધું જ્ઞાન એ મિથ્યા જ્ઞાન વગેરે વગેરે. આપણી પાસે પોપટ પાઠની જેમ બધી જવાબો તૈયાર જ છે. કૃપાળુદેવ કહે છે, જુવાનું રહસ્ય બતાવે છે કે સમ્યક દર્શનની મુખ્યતા ઘણે સ્થળે વિતરાગોએ કહી છે, ના નથી સમ્યક દર્શનની મુખ્યતા, પણ કે છે સમ્યક જ્ઞાનથી જ સમ્યક દર્શનનું પણ ઓળખાણ થાય છે. સમ્યક દર્શનનું ઓળખાણ શેનાથી થાય? મિથ્યા જ્ઞાનથી થાય કે સમ્યક જ્ઞાનથી થાય? મને સમ્યક દર્શન એટલે આત્માનું જ્ઞાન, આત્માનો સાક્ષાત્કાર. મને આત્માનું જ્ઞાન શેનાથી થાય? મિથ્યા બોધથી થાય કે સમ્યક જ્ઞાનથી થાય? વાત ખૂબ વિચારણાથી, સૂક્ષ્મતા વિચારણાથી પ્રયત્ન કરવો. કોઈ જીવને સમ્યક દર્શન ક્યારે થાય? કે જ્યારે એને પોતાના સ્વરૂપનું સાચું ભાન થાય ત્યારે થાય કે એ પહેલા થાય? ભ્રાંતિ હોય તો થાય. તો જ્યાં સુધી સમ્યક બોધ ન મળે ત્યાં સુધી સમ્યક દર્શન ન થાય. સમ્યક જ્ઞાનથી જ સમ્યક દર્શનનું પણ ઓળખાણ થાય છે, પણ આ પ્રાથમિક ભૂમિકા, આ બોધની ભૂમિકા. તે જિજ્ઞાસુ જીવને થાય સદગુરુ બોધ, તો પામે સમકીતને વર્તે અંતર શોધ. આત્મસિદ્ધિનો ક્રમ સમજાય છે. સદગુરુનો બોધ મળે એને સમકીત થાય. સદગુરુનો બોધ એ સમ્યક જ્ઞાન કે મિથ્યા જ્ઞાન? સદગુરુ થકી સમ્યક દર્શન થાય, સદગુરુનો બોધ એ સમ્યક જ્ઞાન કે મિથ્યા જ્ઞાન? કારણ કે પામ્યા છે આત્મજ્ઞાન, એટલે એના બોધની અંદર સ્વરૂપનું જે કંઈ સ્વરૂપ વ્યવસ્થિત છે, અત્યંત યથાસ્થિત છે. એ જિજ્ઞાસુ જીવ હતો, શેનો? આત્મદર્શનનો. એને આત્મદર્શનની જિજ્ઞાસા માટે આત્માનું સ્વસ્વરૂપ સાચા અર્થમાં જ્યારે મળ્યું ત્યારે એની જિજ્ઞાસાને કારણે એને સમ્યક દર્શન થયું. એમાં બોધ કારણબોધ, બાકી તો બોધમાં એ ઘણા ચોપડા ભણ્યો છે જગતના, મોટામાં મોટો વિદ્વાન છે જગતનો, સમ્યક દર્શન ન થાય. યશવીજીજી મહારાજ 12.5 વર્ષ સુધી કાશીમાં ભણ્યા, વ્યાકરણાચાર્ય, ન્યાય તીર્થ, ન્યાય વિશારદ, જુદી જુદી પદવીઓ કેટલી મળી, અને સમસ્ત ભારતવર્ષના બધા દર્શનના પંડિતોનો પરાભવ કર્યો આગ્રાની છેલ્લી ચર્ચામાં. પરંતુ આત્મદર્શન થતું નથી. એને આ બધું શાસ્ત્ર ભણાવનાર ભટારકથી કંઈ આને આત્મદર્શન નથી થતું, કારણ કે ભટારકને આત્મજ્ઞાન નથી. પરંતુ જ્યારે આનંદગણને મળે છે, જેને અક્ષર જ્ઞાન પણ નથી, એવા આનંદઘન પણ આત્મારૂપે થયા છે અને આત્મારૂપે જ બોલે છે, એને મળ્યા અને એક ગાથાનું પોતે વિવરણ કરતા હતા, અને એ વિવરણની અંદર આનંદઘનને કહ્યું કે બસ થાકી ગયા તમે, એક ગાથાનું વિવરણ 50 પ્રકારના નહીંથી જુદી જુદી રીતે કર્યું, તો કહેવાય આથી વધારે કોણ કરી શકે, મારાથી વધારે જ્ઞાન કોનામાં છે? આનંદગન કે બેસો, 108 નહીંથી બતાવ્યું, અને કે હજી આ તો કંઈ નથી, તમારી ધીરજ હોય તો હજી અનેકવિધ પ્રકારે આને આ તત્વની વિશદ વિચારણા કરી શકાય છે. તમે કોણ? તરત જ થયું કહો. આનંદગન આ લાગે છે, અને આનંદગનની ઓળખાણ થાય છે. અલ્પ સત્સંગ એક અને આત્મદર્શન થાય છે. એ સમયનું એને એક પદની રચના કરી છે કે યશો વિજયને આનંદઘન મળ્યા, અદ્ભુત પદ લખ્યું છે. કારણ કે ત્યાં યશો વિજય કહે છે, અત્યાર સુધી યશો વિજય હતો, હવે હું આત્મા છું. આ મને ભાન કરાવનાર જે આત્મા છે, આનો બોધ એ સમ્યક દર્શનનું કારણ છે. આ જ્ઞાન તો કૃપાળુદેવે આ કેટલું રહસ્ય આપ્યું. મગજમાં એમ હોય કે સમ્યક દર્શન પછી જ્ઞાન બધું, ત્યાં સુધી બધું જ્ઞાન ખોટું, ત્યાં સુધી બધું જ્ઞાન મુખ્ય, આવું બધું મૈંડા હોય ને પંડિતોના ભાષણો સાંભળી સાંભળીને, પોતાની બુદ્ધિ તો લગાવે જ નહીં, બસ એક પંડિતનું ભાષણ સાંભળ્યું. આ પંડિતની વાણી નથી, જ્ઞાનીની વાણી છે, અનુભવીની વાણી છે. એ કહે છે કે સમ્યક જ્ઞાનથી જ સમ્યક દર્શનનું ઓળખાણ થાય. પછી સમ્યક દર્શનની પ્રાપ્તિ વગરનું જ્ઞાન સંસાર એટલે દુઃખના હેતુ રૂપે હોવાથી સમ્યક દર્શનનું મુખ્યપણું ગ્રહણ કરે છે. જો સમ્યક દર્શનની પ્રાપ્તિ ન થઈ અને બાકીનું ઘણું જ્ઞાન છે મારી પાસે, આ બોધથી પ્રાપ્તિ ન થઈ, પરિણામ શુદ્ધ નહોતા, ગ્રહણ ન કર્યું, ચિત્તની તત્પરતા નહોતી, આવા તો તીર્થંકરોનો બોધ સાંભળ્યો હતો, આવો તો ઘણી વાર સાંભળ્યો, આપણે તો કંઈક આચાર્યોને ફેઇલ કર્યા છે, તીર્થંકરોને ફેઇલ કર્યા છે કે અમે કંઈ જલ્દી સુધરી જાય એવા નથી, અમે કંઈ જ્ઞાન પામી જાય એવા નથી. તો કે છે એનું જ્ઞાન બાકીનું ગમે તેટલું હોય પણ સમ્યક દર્શન નથી તો એ જ્ઞાન સંસારના દુઃખરૂપ છે. એનું જ્ઞાન કોઈ જગતને ઉપકારી નથી, એને પોતાને પણ ઉપકારી નથી. જો વસ્તુને સમજવા પ્રયત્ન કરો, છે વ્યવહારિક જ્ઞાનથી ભરપૂર છે, જગતમાં જોટો નથી એવો વિદ્વાન છે, પણ સમ્યક દર્શન નથી થયું. કેમ કે એને સાચું જ્ઞાન નથી મેળવ્યું, એની પાસે તો જ્ઞાનના કોથળા છે, કોમ્પ્યુટર એના મગજમાં ભરી દીધું છે, એટલે ઘણું જ્ઞાન છે. તો કે છે સમ્યક દર્શનની પ્રાપ્તિ વગરનું જ્ઞાન, એને જો આવા સમ્યક જ્ઞાનથી સમ્યક દર્શનની પ્રાપ્તિ ન થઈ, આપણને પણ પૂર્વે આવા જ્ઞાનીઓ અને અરિહંતો તીર્થંકરો મળ્યા છે પણ સમ્યક દર્શનની પ્રાપ્તિ નથી થઈ, આપણી યોગ્યતા નહીં, પાત્રતા નહીં, જિજ્ઞાસુપણું નહીં, તે જિજ્ઞાસુ જીવને, અને જિજ્ઞાસુ કોણ, કશાય ની ઉપશાંતતા માત્ર મોક્ષ વિલાસ ભવે ખેદ અંતર દયા તે કહીએ જિજ્ઞાસ. અરે કોઈ દી આ આત્માની દયા જ ન આવી કે અનંત કાળથી આ રખડી રહ્યો છે, હું મોહને કારણે અને ભોગની અંદર પડ્યો છું અને આ આત્માને રખડાવું છું, આવો અનંત કાળ ગયો, મેં કોઈ દિવસ મારી બુદ્ધિમત્તાનો ઉપયોગ આત્માની મુક્તિ માટે ન કર્યો, સંસારના ભોગો માટે કર્યો, પદ પ્રતિષ્ઠા માટે કર્યો, સંસારના વૈભવ માટે કર્યો, પણ આત્માનો વૈભવ કદી શોધ્યો નહીં. બધું જ્ઞાન એમાં મનુષ્ય થયો, કેટલું ભણ્યો, બધી ડિગ્રી મેળવી, એક એક યુનિવર્સિટીમાં જઈ આવ્યો, પણ સમ્યક દર્શનની પ્રાપ્તિ વિનાનું જ્ઞાન દુઃખના હેતુરૂપ છે. પછી ગમે તેવો આઇન્સ્ટાઈન હોય, જ્યોર્જ બર્નાર્ડસો હોય, જે હોય, નોબેલ પ્રાઇઝ વિનર હોય તો પણ સંસારના દુઃખની અંદર પરિભ્રમણ કરી રહ્યો છે. સમયની મર્યાદા છે, છતાં થોડું વાંચી લઈએ પછી પૂરું કરી. જેમ જેમ સમ્યક દર્શન શુદ્ધ થતું જાય છે તેમ તેમ સમ્યક ચારિત્ર પ્રત્યે વીર્ય ઉલસતું જાય છે અને ક્રમે કરીને સમ્યક ચારિત્રની પ્રાપ્તિ થવાનો વખત આવે છે, જેથી આત્મામાં સ્થિર સ્વભાવ સિદ્ધ થતો જાય છે અને ક્રમે કરીને પૂર્ણ સ્થિર સ્વભાવ પ્રગટે છે અને આત્મા નિજ પદમાં લીન થઈ સર્વ કર્મકલંકથી રહિત થવાથી એક શુદ્ધ આત્મસ્વરૂપ, એક શુદ્ધ આત્મસ્વભાવરૂપ મોક્ષમાં પરમ અવ્યાબાદ સુખના અનુભવ સમુદ્રમાં સ્થિત થાય છે. આટલી સ્પષ્ટતા તત્વજ્ઞાનની, મોક્ષ માર્ગની. ગ્રંથો વાંચો, નિશ્ચય નહીં ના વાંચવા તો એ વાંચો, જે વાંચો એ વાંચો, એ કંઈ ખોટા નથી, પણ જેટલી મુમુક્ષુને આ સમજણ આપી છે આ પુરુષે, જે બોધને સુગમ કરી આપ્યો છે, સુલભ બોધિપણું આપ્યું છે, સરળતાથી માર્ગ સમજાય, અનેક આંટી ઘૂંટી નીકળી જાય, મનમાં એટલા આટાપાટા છે આપણા, સત્ય પકડાતું નથી, સત્ય સમજાતું નથી. અહીંયા કહે છે જેમ જેમ સમ્યક દર્શન શુદ્ધ થતું જાય છે તેમ તેમ સમ્યક ચારિત્ર પ્રત્યે વીર્ય ઉલસતું જાય છે. સમ્યક ચારિત્ર વ્યવહારની અંદર સમ્યક પણ ક્યારે આવે? અત્યારે બધું અસમ્યક છે. આપણા તમામ વ્યવહારનો આધાર મોહ છે, કશાયો છે, રાગ દ્વેષ છે. રાગ દ્વેષ એ આપણા વર્તનનો, વ્યવહારનો, ચારિત્રનો પાયો છે. સમ્યક દર્શન નથી કે આ પર છે એ મારાથી જુદું છે, આ જડ છે એ મારી જાતનું નથી. જડ ચેતનનો વિવેક અને સ્વપરનો વિવેક, આજે જગતના કેટલા પદાર્થો સાથે આપણે ભોગવી રહ્યા છીએ, આપણો વિવેક છે એક પણ જગ્યાએ, એક પણ પદાર્થમાં, કે આ જડ છે અને હું ચેતન છું, આ પર છે અને હું સ્વ છું. કોઈ કાળે એકબીજા પદાર્થમાં મેળ ખાય નહીં, એના લક્ષણ જુદા, એના ગુણ જુદા, એના ધર્મ જુદા, એને કંઈ લાગે વળગે નહીં, છતાં એના પ્રત્યે મોહ, એના પ્રત્યે કેટલો પરિગ્રહ આપણે રાખીએ છીએ, મોહ રાખીએ છીએ, સ્નેહના નામે કેટલી અંધ મોહ રાખીએ છીએ, વ્યામોહ રાખીએ છીએ. ચારિત્ર આપણું પહેલેથી, કોઈ આપણા ચારિત્રમાં સમ્યક દર્શનનું ઠેકાણું જ નથી, પણ એ સમ્યક દર્શન શુદ્ધ થતું જાય. જેમ જેમ સમ્યક દર્શન એટલે હું આત્મા છું, અન્ય પર છે, હું ચેતન છું, અન્ય જડ છે, સ્પષ્ટ થતું જાય, શુદ્ધ થતું જાય. જેમ પોતાની બાબતમાં સ્પષ્ટતા થાય, એમ પોતાના સંગમાં, સંયોગમાં, સંબંધમાં રહેલા પદાર્થો પ્રત્યે પણ સ્પષ્ટતા થતી જાય, અને પછી સંયોગનું કારણ જે મોહ છે એ તૂટતો જાય. આજે મોહ વિચ્છેદ થતો નથી, મોક્ષ સુધીની યાત્રા આવતી નથી. મોહ ન તૂટે ત્યાં સુધી જીવ મોહની દિશામાં જઈ ન શકે. પણ સમ્યક દર્શન શુદ્ધ થવું જોઈએ. એ સમ્યક દર્શન શુદ્ધ થાય, કૃપાળુ દેવે અપૂર્વ અવસરની ત્રીજી ગાથામાં મૂક્યું છે, ઉપજ્યો દર્શન મોહ વ્યતીત થઈ ઉપજ્યો બોધ, જે દેહ ભિન્ન કેવલ કેવલ ચૈતન્યનું જ્ઞાન, જો દેહ અને ચૈતન્ય, તેથી પ્રક્ષિણ ચારિત્ર મોહ વિલોકીએ વર્તે એવું શુદ્ધ સ્વરૂપનું ધ્યાન. દર્શન શુદ્ધ થવું જોઈએ, શુદ્ધ સ્વરૂપનું ધ્યાન આવવું જોઈએ. ચારિત્ર આવી જશે, મિથ્યા ચારિત્ર ધીરે ધીરે સમાપ્ત થશે. રાગ અને દ્વેષ આધારિત ચારિત્ર, કષાય અને ક્લેશ આધારિત ચારિત્ર દૂર થશે. ચારિત્રનો પાયો સમ્યક દર્શનની શુદ્ધતા ઉપર છે. એ નથી આવતું એના માટે થઈને ચારિત્ર રોકાઈ રહ્યું છે. એ ચારિત્રને શુદ્ધ કેમ કરવું, પ્રબળ કેમ કરવું, એ વાત આવશે સમજવાનું અત્યારે એ જ છે કે સમ્યક ચારિત્ર. અરે ચોથે ગુણ સ્થાનકે આત્મદર્શન તો થઈ ગયું, પણ મોક્ષ ન કીધો, જ્ઞાનીઓએ મુક્તિ ન કીધી, પરમાર્થની યાત્રાને પૂર્ણ વિરામ ન આપ્યો, ઉલટાનું એમ કહ્યું કે હવે શરૂ થઈ તારી યાત્રા. સંકિતથી મોક્ષ તરફનું તારું પ્રયાણ શરૂ થયું. આ ચોથે પગથિયે તને સમ્યક દર્શન થયું, 14માં સુધી જવાનું છે. અરે સાહેબ, આત્મા મળી ગયો પછી? હા, પછી જ શરૂ થાય બધું, આત્મા મળે પછી જ. અને અન્ય દર્શનમાં જે બતાતા વ્યતિ મોહ જેને થયો હતો, જેને માણ્યું કે અમે બધું સમાધાન પામ્યા છીએ, અમને બધું મળી ગયું છે, એ પ્રમાણે ઉપદેશ કરવા લાગ્યા, એના પ્રમાણે લોકો અનુસરવા લાગ્યા, અને જુદા જુદા ધર્મમતની દુકાનો ખુલતી ગઈ. અધકચરા લોકોએ માની લીધું કે અમે પરિપૂર્ણ છીએ, અને અધગાંડા લોકોએ માન્યું કે આ બરોબર પરિપૂર્ણ છે, એટલે એને અનુસરવા લાગ્યા. ઓલો અધકચરો અને આ ફોલોઅર અધગાંડો, આ બધાની દોડ શરૂ થઈ. નથી એને ખબર કે અમે ક્યાં છીએ, નથી અનુસરનારને ખબર કે હું કેની અનુસરણ કેનું કરું છું. પરમાર્થ માર્ગની યાત્રા પૂર્ણતાના લક્ષ્ય જ થાય. પૂર્ણતાના લક્ષ્ય જ સાધનાની શરૂઆત. પૂરી થાય કે ન થાય, ગુજરાતીમાં કહેવત છે કે નિશાન ચૂક માફ, નહીં માફ નીચું નિશાન. તું ચૂકી જઈશ એનો વાંધો નથી, ફરીથી કરીશું, કરતા જાડ કરોડિયો. પણ ખોટું નિશાન, જૂઠું નિશાન, અધૂરું નિશાન, કોઈ દિવસ નિશાન લક્ષ્ય સિદ્ધ થશે જ નહીં. પૂર્ણતાના લક્ષ્ય સાધનાની શરૂઆત થાય. અદ્ભુત માર્ગ છે. એટલે કહ્યું કે સંકેત થાય તો તરત મોક્ષ નો કીધો. કૃપાળુ દેવે કહ્યું કે 15 ભવ તો થાય ખરા, અને એમાં ક્યાંય જો ગણિત ખોટું પડી ગયું તો અર્ધ પુદ્ગલ પરાવર્તન સુધીની યાત્રા ચાલુ રહે. અને અન્ય મતની અંદર આત્મા દર્શન થયું કે ભયો ભયો નીકળી ગયો છે મંજીરાને પખવાલ લઈને, બસ અમે પૂર્ણ થઈ ગયા, અમને બધી ખબર છે, અમને આત્મજ્ઞાન થઈ ગયું. એને નામનું સમ્યક દર્શન થયું છે, એક પત્રમાં લખ્યું છે નામનું. હજી એને ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું, આઠમું, નવમું, આ બધા એક એક પગથિયા પાર કરવાના છે. અને એક એક પગથિયે મોહની એક એક પ્રકૃતિ એની સાથે સંઘર્ષ કરીને બેઠી છે. અને કેવી રીતે જીતવાની છે? 10 સુધી ગયો એને 11માંથી પડી જાય. અને પૂર્ણ ક્ષીણ મોહ જ્યારે થાય, મોહની એક પણ પ્રવૃત્તિ પ્રકૃતિ ન રહે અને મોહનો એક પણ કણિયો ન રહે, આવી શુદ્ધતા પ્રાપ્ત કરે, આવો વિતરાગ બની જાય, પછી 13મે એને સર્વજ્ઞતા આવે છે. માત્ર આત્મદર્શન નહીં પણ આત્માના જ્ઞાન ગુણ, દર્શન ગુણ અને વીર્ય ગુણ પૂર્ણપણે પ્રકાશે છે. પછી એને રોકનાર જગતમાં કોઈ નથી, પરિપૂર્ણ છે. પરિપૂર્ણ ધ્યાને, પરિપૂર્ણ જ્ઞાને 13મે, ત્યાં સુધી નહીં. ચોથે ભલે સંકેત થયું, માર્ગના રહસ્યો વિચારણીય છે. ઉતાવળ કરવાથી, ગમે તે પ્રકારના બુદ્ધિ ચતુરીથી અથવા આપણા બાંધી લીધેલા મત બાંધવાથી વસ્તુ સમજાશે નહીં. માર્ગ જેમ ધૈર્યનો છે એમ સમજણનો છે. સમજણ જો નહીં આવે, યથાર્થ સમજણ નહીં આવે, એટલે કૃપાળુદેવે શબ્દ પ્રયોગ લખ્યો છે કે જિનેશ્વરે જે કહ્યું છે તે યથાર્થ છે કે કેમ તેનું અવલોકન કરીએ. પ્રભુના વચનની યથાર્થતા સમજવી છે, અને આ સમજણ માટે આપણે આપણી મનસ્થિતિને, ચિત્તને વિશુદ્ધ કરવું પડે. તે વિના આવા પરમ પુરુષના વચનો એનો હેતુ, એનો આશય પકડી નહીં શકાય. અને શબ્દો તો વ્યર્થ છે જો આશય ન પકડાયો, હેતુ ન પકડાયો, અર્થ ન સમજાયો. શબ્દો શું કામના? શબ્દ તો એક ભાષાનો વૈભવ છે, ડિક્શનરીમાં પડ્યા રહેશે અથવા શાસ્ત્રમાં છાપ્યા હશે તો ગ્રંથમાં પડ્યા રહેશે, આપણને ઉપકારી નહીં થાય. ઘણું ઘણું છે. આગળ સમ્યક દર્શન શુદ્ધ કેમ થાય અને ચારિત્રની પૂર્ણતા કેમ થાય એવા બે પેરેગ્રાફ કૃપાળુ દેવે પછી પણ લખ્યા છે. અવસરે વિચારણા કરીશું. સત્પુરુષોનું જગત.